જીવનમાં જે કર્મ મળેલું હોય અથવા આપણને જે યોગ્ય લાગે એ કર્મ કરતા રહીએ, તો એ કર્મ કરતા કરતા એમાં અનેક મુશ્કેલીઓ અને વિઘ્ન આવ્યા કરવાના.
દાખલા તરીકે પેલા કર્મ જે આપણે કરવાનું છે જીવનમાં, એ કર્મ છે તે વખતે આપણે પ્રભુ પ્રત્યર્થ ચેતનાને ક્ષતિ કરવા માટે જ કર્મના આ કર્મ છે. કરતી વખતે કર્મ પ્રકૃતિમાં ખેંચી જાય છે વધારે વિશેષપણે, અને કર્મ ઉર્ધ્વ ભૂમિકામાં પણ કર્મ આપણને લઈ જઈ શકે છે. એટલે કર્મ કરતી પડે કેવા પ્રકારનું મનન ચિંતન આપણું રહે છે તેના પર આધાર. તો કે ભાઈ કર્મ કરવાનું હોય તો કર્મ પ્રત્યેના વિચાર ને બધું કરવું જ પડે. એટલે કર્મ થાય કેવી રીતે, કર્મ થવું જ શક્ય નહીં જો એના કર્મ પ્રત્યેના વિચાર ને એનું મનન ચિંતન ના હોય તો કર્મનું. ત્યારે ખરી આદર્શ સ્થિતિ તો એ છે કે વિચાર વિના કર્મ યથાયોગ્યપણે થયા કરે. કર્મ આપોઆપ બન્યા કરે એ કેવી રીતે બને, તો હું કઉ છું કે જેનો અત્યંત માવરો છે તેના વિશે તમારે વિચાર બહુ કરવાનું પડે. તમે વિચાર વિના એના પર થિંકિંગ કર્યા સિવાય એ કર્મ તમારાથી થઈ શકે છે. નિત્ય બરોજ નો જેનો પૂરો અભ્યાસ છે અને એનો જે એવા પ્રકારનો જેનો નિરંતર નો માવરો છે એ પ્રકારના કર્મમાં વિચાર કરવાની બહુ જરૂર નહીં પડે. આપમેળે એ કર્મ એના યથાયોગ્ય પટમાં ચેનલમાં ચાલ્યા કરશે. એ બુદ્ધિથી બરાબર સમજાય એવું છે અને આપણી પકડમાં પણ બુદ્ધિની પકડમાં આવી શકે એવું છે. એવી રીતે કર્મ આપણે કરતા કરતા એવી રીતે ટેવ પાડવી, આ નિત્યના કર્મ જે છે તે કરતા કરતા એવી ટેવ પાડવી કે વિચાર વિના કર્મ પરત્વેના તેથી મળેલા કર્મ પરત્વેના વિચાર વિના યથાયોગ્યપણે તેથી કર્મ થયા કરે. અને તે વખતે એવી ભાવના પ્રગતિ જીવતી જાગતી ચેતનાત્મક રહ્યા કરે કે આ બધું સકળ બધું આ કર્મ છે તે પ્રભુ પ્રત્યર્થ છે. તે પ્રભુ પ્રત્યર્થ ગણીને આ કર્મ બધા કર્યા કરવાથી અહમવાદી મોડા પડે છે આપણા. એટલે જીવ પ્રકારની જે આપણી પ્રકૃતિ છે તે એની મેળે કઈ ઉર્ધ વગત એમ નહીં થાય, એ તો એને આપણે એવો અભ્યાસ પાડવો પડશે. એટલે આ કર્મ કરતી વખતે આપણે એક તો આવી જાતની એની વિચારસરણી એની આવા પ્રાકૃતિક રીતના ના 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 રહ્યા કરે. એની મેળે કર્મ રોજબરોજના માવરાના અભ્યાસને કારણે તે કર્મ થયા કરે અને એની વિચારસરણી તે પ્રકારની રહ્યા ના કરે. અને જોડે જોડે પ્રભુ પ્રત્યર્થ છે તે એવી જાતની ભાવના જીવતી આપણી રહ્યા કરે. અને તે કર્મ કરીએ ત્યારે આરંભમાં પ્રભુની પ્રાર્થના કરીને અને થઈ જાય ત્યારે પણ ભગવાનને પાછું એ સમર્પણ કરીએ, પુષ્પજન ભગવાનના ચરણ કમળમાં ધરાવીએ છીએ. એવી રીતે કર્મ થઈ ગયા કરે કર્મરૂપી પુષ્પ પણ એ ભગવાનને સમર્પણ કર્યા કરીએ. આવો જો અભ્યાસ આપણો જીવનમાં કર્મ કરતી વખતે આપણે કરી શકીએ તો સહજ મેળે એ મળેલા પ્રાપ્ત કર્મો વિચાર વિના પણ થઈ શકતા હોય છે. એ જાણે કે આપણી બુદ્ધિના કન્સેપ્શનમાં બુદ્ધિની સમજણની પકડમાં નથી આવી શકતું, તેમ છતાં અભ્યાસ કરવાથી આ શક્ય છે. આવું મને પોતાને લાગેલું છે કે એ શક્ય છે, આવું આવી રીતે કરવાથી બની શકે છે. પણ વિચાર વિના કર્મ પરત્વના વિચાર વિના કર્મ થઈ શકે એ જેમ કેટલાય કર્મો એવા છે કે નિત્યનો માવરો હોવાથી તેના વિશે આપણને વિચાર કરવો પડતો નથી, એ બુદ્ધિની સમજણની પકડમાં આવી શકે એવું હોય છે. તેવી રીતે આગળ જતા જતા ઉર્ધ્વની ભૂમિકાઓમાં ભગવાનના આપણે નમ્રમાં નમ્ર એના ચરણના દાસ થઈ જઈએ છીએ ત્યારે એવી જાતનો કર્મ કરતા એને કોઈ જાતના વિચારો આવતા નથી. કર્મનો નિત્યનો જેને અખંડ અભ્યાસ છે એ કર્મ એની મેળે ત્યારે આપણે વિચારવાનું પણ નથી બનતું પ્રકૃતિના બાબતમાં. પ્રકૃતિની વિષયમાં પણ બહુ વિચારવાનું ત્યારે આપણે નિત્યનો જેનો રોજબરોજનો જીવતો જાગતો અભ્યાસ છે તેના વિશે બહુ વિચારવાનું માણસને વિચારવું પડતું નથી.
એ તો મોટા છે જાણ કે હવે સાયકલ ચલાતા હોય જેમ સાયકલ ઓટોમેટિક ચાલે ચાલે, શરૂઆતમાં મુશ્કેલી પડે પછી ઓટોમેટિક થઈ જાય.
ઓટોમેટિક
એટલે ધંધામાં અમુક વખતે જ્યાં જાતના પ્રોબ્લેમ આવે તો ઉકેલ ઓટોમેટિક ઉકેલ સુધી આવે છે.
સુધી આવે
એવું કે સુધી આવે. પણ પ્રોબ્લેમ શું થાય છે મોટા, જયારે આ નવો વિકસાવવાનું કઈ કરીએ છીએ ને ત્યારે અનેક જાતની એવી બધી મુશ્કેલીઓ કેટલીક વાર ઉભી થઈ જાય છે ત્યાંના સંજોગોને હિસાબે. કે
દાખલા તરીકે મુશ્કેલી ઉભી થાય છે, બીજું મુશ્કેલી ઉભી ના થઈ હોત તો એ કર્મ ને વિકસાવવાનું તમારાથી બનત જ નહીં. એ જો એવી રીતે એને કઈ રીતે તમે સ્વીકાર કરો છો એના પર બધો આધાર છે કર્મના વિકાસનો. તે મુશ્કેલીઓ આવી તેને લીધે વિચાર થયા અને તેને લીધે કર્મનો વિકાસ થાય છે. કર્મનો વિકાસ મુશ્કેલી વિના કર્મનો વિકાસ નહીં થાય. અને કર્મની નક્કરતા, કર્મમાં નક્કરતા નથી આવતી. મુશ્કેલી આવે છે એને લીધે કર્મમાં નક્કરતા અને કર્મની સભાનતા આપણને પ્રગટે છે. કર્મની સભાનતા જીવતી જાગતી મુશ્કેલી વિના એ કર્મમાં મુશ્કેલી ના આવી તો કર્મની કર્મ પરિણતિની સભાનતા બહુ સજ્જડ ઘનીભૂત દ્રઢ રીતે આપણને બહુ પ્રગટી શકશે નહીં. એટલે કંઈ પણ કશું આવ્યું એનો કઈ રીતે તમે કયા હેતુથી કઈ સભાનતાથી સ્વીકાર કરો છો એના પર બહુ મોટો આધાર છે. મુશ્કેલી એ મુશ્કેલી નથી, પરંતુ તેમાં ઊંડામાં ઊંડા વિચારપૂર્વક ઊંડામાં ઊંડા ઉતારવા માટેની એક સંજોગ છે. મુશ્કેલીને એ રીતે આપણે સ્વીકારવી જોઈએ. તથા પણ મુશ્કેલી બીજા આડા પહેલા બધા ઊભા કરી દે છે, કંઈ ના કંઈ ગૂંચવાડી મારે છે, ગૂંચવાડી મારે છે. એનું કારણ કે એનાથી આપણે લેવાઈ જઈએ છીએ. મુશ્કેલી આવે છે તરતા રહેવાને માટે. એ તરતા રહીને જો તમે મુશ્કેલીનો આ રીતે સ્વીકાર જો કરી શકો તો મુશ્કેલી તમને જ્ઞાનરૂપ બની જશે. એ તમારા કર્મને વિસ્તાર યથાયોગ્યપણે એને ટકાવવાને માટે, યથાયોગ્યપણે એને 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 વિકસાવવાને માટે આ મુશ્કેલી મળતી હોય છે. પણ મુશ્કેલીનો એ રીતે આપણે જ્ઞાનપૂર્વક સમજણમાં પ્રગટતા નહીં હોવાથી મુશ્કેલી આપણને ગભરામણમાં અને હેરાનગતિમાં અને ગૂંચવાડી મારે છે આપણને, અને તેથી આપણી બુદ્ધિ કુંઠિત થતી જાય છે. કંઈ પણ મુશ્કેલી આવે અને ગભરામણમાં આપણે આવી ગયા તો એથી કરીને હિંમત, સાહસ, ધીરજ આ બધા હોવા છતાં એની 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 યથાયોગ્યતા ઘટતી જાય છે. અને આપણી બુદ્ધિ તેથી ગભરાવાથી કુંઠિત થઈ જાય છે. જ્યારે આ મુશ્કેલીનો મેં ઉપર કહ્યું તેમ તેવી રીતે જો સ્વીકાર થાય છે તો કર્મના વિકાસમાં બુદ્ધિનો પણ વિકાસ થયા કરે અને પછી ધીરે ધીરે ઉર્ધ્વ ભૂમિકાના સમજણ પ્રમાણે મુશ્કેલીને આપણે સ્વીકારીએ છીએ ત્યારે એ મુશ્કેલી નથી રહેતી. પણ ગુણ વિકાસમાં બુદ્ધિના વિકાસમાં ભાવનાના વિકાસમાં એ મદદરૂપ પ્રેરણારૂપ થઈ પડે છે. અને મુશ્કેલી એ ત્યારે આપણને એ ભગવાનની એની કૃપા પ્રસાદી છે એવો અનુભવમાં પ્રગટ્યા કરે છે. પણ એ તો બહુ ઊંધો પ્રકારની સમજણ જેની જીવનમાં પ્રગટેલી છે તેવા જ જીવો મુશ્કેલીને એ રીતે સ્વીકારી શકે છે.